બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી, શ્રી લક્ષ્મીનારાયણ દેવ કી, શ્રી નારાયણ મુનિ દેવ કી જય. વચનામૃતમાં આ વાત સ્વામિનારાયણ ભગવાને કરી. મહારાજ કે સારા તરવૈયા હોય ને તો નદી તરી જાય, પણ દરિયો જ્યારે આવે ત્યારે તરવૈયો હોય એ ઊભો રહે અને ન હોય એ ઊભા રહે, ત્યારે તો બેને વહાણની જરૂર પડે. એમ આ સંસારમાં આર પાર નિષ્કલંક રૂપે અને સુખી શાંતિ લઈને જો પાર ઉતરવું હોય તો વિદુરજી કહે છે કે માણસે સત્ય જ બોલવું, કામ કઠણ છે. સત્ય બોલનારો વ્યક્તિ હંમેશા નિર્ભય હોય છે, એને કોઈનો ભય હોતો નથી. જ્યારે ડગલે ને પગલે ખોટું બોલનારા વ્યક્તિને તો એ ખોટું બોલ્યો હોય ને એ યાદ રાખવું પડે, એ કોને હું કીધું છે એ યાદ રાખવું પડે. જ્યારે સત્ય તો એક જ હોય છે, એને યાદ રાખવું જ નથી પડતું હોતું, રાખવું પડે. એટલે કહે છે કે સત્ય ભાષણ કરવું. સત્ય એક છે પણ જાણતા નથી એને અનેક કરી નાખ્યા. પરમાત્મા એક છે, ભગવાન એક છે, પણ પોતાના વિચારો સમાજની ઉપર ઠોકી દેવા માટે એણે ભાત ભાતના ભેદ પાડ્યા. 100 છોકરા સ્કૂલમાં બેઠા હોય, સાહેબ દાખલો લખાવે કે 5 ને 5 કેટલા થાય, નથી આવડતું એ કોઈ છોકરા 5 ને 5 7 લખી લાવશે, કોઈ છોકરા 8 લખી લાવશે, કોઈ છોકરા 6 લખી લાવશે. પણ જેને આવડે છે એ તો એક જ જવાબ હશે, 5 ને 5 10. સત્ય એક છે, નથી ખબર એ અનેક રીતે વર્ણિત કરે છે. તો અહીંયા વિદુર કહે છે કે જેને સમુદ્ર તરવો હોય એને વહાણની જરૂર પડે, એમાં સંસાર તરવો હોય એને સત્યની જરૂર પડે. સત્ય બોલવું. બીજી વાત હવે કરે છે કે ક્ષમાવાનની અંદર માત્ર એક જ દોષ સંભવે. લોકો એક દોષ કાઢે જે ક્ષમા કરતો હોય ને, બાકી બધા ગુણ એનામાં હોય. કયો દોષ કાઢે? કે નિર્બળ છે. પણ હકીકતમાં એ નિર્બળ હોતો નથી. જ્યારે ક્ષમા નથી કરતો, ઉત્પાત કરે છે, બાધે છે, એને ક્યારેય કોઈ દાડો શાંતિ રહેતી નથી. જે ક્ષમા કરી દે એને શાંતિ રહે. આપણા સંતોએ ક્ષમા કરી દીધું, ભગવાન ઈશુએ ક્ષમા કરી દીધું. જ્યારે ખીલા ઠોકતા હતા ત્યારે આકાશ સામો જોઈને ઈશુ માત્ર એટલું બોલ્યા કે હે પ્રભુ, આ લોકો અજ્ઞાન અને મૂર્ખ છે, એમને ખબર નથી કે અમે શું કરી રહ્યા છીએ, માટે હે પ્રભુ એને તું માફ કરી દેજે. આ શબ્દો કોઈ સામાન્ય વ્યક્તિના હૃદયમાંથી કોઈ દાડો ના નીકળે. આપણને જરા કોક ધક્કો મારે ને તો ટોપરા જેવી ગાળો દઈશ. થાય છે ક્ષમા આપણાથી? ક્ષમા વીરસ્ય ભૂષણમ, વિદુર કહે છે ક્ષમા વીરનું ભૂષણ છે. જેને વીરને ઓળખતા નથી એ લોકો જે ક્ષમા કરી દે છે એની અંદર એક દોષ પરઠે છે કે નિર્બળ છે. ભલે દોષ પરઠે એમાં આપણું શું ગાઈ જવાનું છે, પણ ક્ષમા નહીં કરીએ તો આપણા અંતકરણને બહુ મોટી ખોટ પડે છે. એટલે વિદુરજી કહે છે ક્ષમા કરી દેવી.
હવે વિદુરજી આગળ બહુ સરસ મજાની વાત કહે છે, દ્વાવિમૌ ગ્રસતે ભૂમિ સર્પો બિલ શયાનિવ રાજાનમ ચા વિરોધારમ બ્રાહ્મણમ ચા અપ્રવાસીનમ. જેમ દરની અંદર પડી રહેલા પ્રાણીઓને સર્પ ખાઈ જાય છે, એવી જ રીતે જે રાજા પુરુષાર્થ અને બીજા રાજાનો વિરોધ નથી કરતો, શત્રુ રાજાનો, એને સર્પ જેમ પ્રાણીને ખાઈ જાય એમ બીજો રાજા આની ભૂમિને ઓગાળી જાય છે. આપણા લોકો કેન્દ્રમાં બાંધ્યા કરે, સીમાઓનું ધ્યાન ન રાખે, તો આ બાજુથી ચાઇનાવાળા દબાવી જાય, ઓલી બાજુથી પાકિસ્તાનવાળા કારગિલ ઉપર કબજો કરી જાય, નથી કરી જતા, હે, ઓલી બાજુથી બાંગ્લાદેશવાળા અંદર આવી જાય. એટલે રાજાઓએ પહેલાં સીમાઓનું ધ્યાન રાખવાનું હોય છે. હે, કેટલી ઉપાધિ આપણે તો અત્યારે લોકપાલ બિલ હાલે, ચૂંટણી આવે છે, નકરું આરક્ષણ નાખ્યા કરે, હા, અનામત અનામત, ભલે મુસલમાનોને અનામત આપ્યું અને આપણા બધાને પેટમાં પાણી નથી થલતું. એક વખત યાદ રાખજો ને, આ રેલો આપણા ઘર સુધી ન આવે તો કહેજો ને, હા, આપણે મરી જવું, છોકરાઓને ભોગવવું પડશે. શંભુ મહારાજ હતા ગુજરાતમાં, બહુ મહાન તેજસ્વી ભાગવતના વક્તા, ડોંગરેજી મહારાજ પછી થઈ ગયા, નિસ્વાર્થ નિષ્કલંક પુરુષ. ભાગવતની કથા કરવા બેસે તો રિવલ હોલ પોથી ઉપર મૂકે ને એમ કે આની પૂજા કરો, હું બ્રાહ્મણનો દીકરો છું, શસ્ત્ર ને શાસ્ત્ર બેયની મારે જરૂર છે, પહેલાં રિવલ હોલની પૂજા કરો એમ કહેતા બાપા. ગૌ ભક્ત હતા, બહુ લડ્યા, ખૂન કરાવી નાખ્યું રાજકારણીઓએ, એનું સમાજને સત્ય વાત બતાવનારા સાધુઓની સલામતી આ દેશમાં નથી. બહુ સરસ વાત કરે, શત્રુ રાજાઓની સાથે વિરોધ નહીં કરનારા રાજાને જેમ સર્પ દરમાં પડેલા પ્રાણીઓને ખાઈ જાય છે, એમ રાજાઓને ઓગાળી જાય છે. એ રાજાએ હંમેશા સચેત સાવધાન પોતાના શત્રુઓથી રહેવું જોઈએ, એની માહિતી રાખવી જોઈએ. બીજી વાત કરી એમણે કે પ્રવાસ નહીં કરનારો બ્રાહ્મણની પણ નાશ પામે છે. જે બ્રાહ્મણ વિદ્વાન હોય, ભણેલો હોય, અને જો પ્રવાસ ન કરે, ફરે નહીં, સાધુ પણ એમાં આવી જાય, જે સાધુ વિદ્વાન સમર્થ હોય અને એક જ જગ્યાએ બેહી રહે, તો એનો નાશ થઈ જાય છે. એની વિદ્યાનો ઉપયોગ શું? આપણી પાસે જે કંઈ છે એને સ્વામિનારાયણ ભગવાન કે બીજાને આપો. હું ગમે એટલું ભીણો, પુસ્તક ખોલું જ નહીં, વાંચું જ નહીં, વાંચ્યા પછી કહું નહીં, તો એ કામનું હું? દરિયા પાસે ભાઈ પાણી તો ઘણું છે, પણ ખોબો ભરીને પીવા કામ લાગે છે આપણને? હે, એ કામનું હું? એ કરતાં નાનો વીરડો નહીં હારો, એ વટે મરગુની તરસ તો જ બુજાવે. એમ ગમે એટલું હોય, પણ જો એ વિદ્યા કામ ન લાગે, તો એ બ્રાહ્મણનો નાશ થાય છે. આગળ વાત કરી, કઠોર વાણી ન બોલવી અને દુષ્ટની પૂજા ન કરવી, એ બે કર્મ કરનારો મનુષ્ય આ લોકમાં વિશેષ શોભતો નથી. કઠોર વાણી જે બોલ્યા કરે છે, એનો સંગ બધાય ધીરે ધીરે કરતા છોડી દે છે. જો તમે ગ્રહસ્થ છો, તમારે ઘરમાં કાયમની માટે આમ રહેવું હોય ને હાથમાં, તો મૃદુભાષી થાઓ. સત્તા તમારા હાથમાં હોય, સંપત્તિ તમારા હાથમાં હોય, અને જ્યારે ત્યારે તમે બધાને ટડકાવ્યા કરતા હો ને, તો લોકો હા હા કરે,
પણ અંતકરણની અંદરથી તમારી જગ્યા કાયમની માટે નીકળી જાય.
તમે બીમાર પડો તો લોકો એમ કે હગી પત્ની હોય ને એ કે સારું કર્યું, આ સારું કર્યું એમ કે, અને એમાં જો મૂંગા થઈ જાવ ને તો એમ કે ભગવાને બહુ મોટી દયા કરી.
એટલે કઠોર વાણી બોલવીને વડીલોએ, ખાસ સાસુ અને સસરાએ તો આ વાત પોતાના જીવનમાં લખી લેવી. જો સુખી થવું હોય અને બીજાથી હખેથી રહેવા દેવા હોય તો. અને દુષ્ટ માણસની પૂજા ક્યારેય ન કરવી. ખોટો માણસ હોય, આપણે જાણતા હોય કે આ નકામો છે, એની પૂજા ન કરવી. પૂજા એટલે એને કે ચાંદલો કરીને હાર પહેરાવ એમ પૂજા નહીં, એના વખાણ ખોટા ન કરવા, એને સન્માન બહુ ન દેવું. ઘરે આવે ને તો પછી એમ ન કેવું ફરીને આવજો, ના આહા જય સ્વામિનારાયણ. કારણ કે ઘરે આવશે તો તમારા ઘરમાં કંઈક બગાડ કરશે. એટલે અહીંયા વિદુરજી ચોખ્ખી વાત કરે છે, દુષ્ટની પૂજા તમે કરો છો. કોને કહે છે? ધૃતરાષ્ટ્રને. આ શકુને હાઉ દુષ્ટ છે, એની તમે પૂજા કરો છો. આ કર્ણ તમારો છે, આ શકુની તમારો છે. એટલે હાળાને જ કઈ ઘરમાં રખાતું હશે? આ કર્ણ બહારથી આવેલો છે, આ શકુની. અને તમે અને દુર્યોધન માત્ર ને માત્ર એના વખાણ કરો. દુર્યોધન આખો દાડો વખાણ કોના કરે? કર્ણના, મામાના. તમે જાણો છો કે દુષ્ટ છે, તે છતાં તમે એની પૂજા કરો છો, એટલે તમારું ક્યારેય સારું થાય નહીં. આટલી આટલી સારી વાત કરવા છતાં પેલો સમજો નહીં, એટલે જ મહાભારત થયું ને. માળો સમજી ગયો તો આ વાંચું છું ને હું રોજ આખો દાડો, તો મને એમ થાય કે આહા આટલી હોના જેવી વાત, કરોડ રૂપિયા આપે તોય મળે નહીં, તોય માળા ખોપરામાં ઉતર્યું કેમ નહીં? ના તો પાડતો જ નથી એમ જ કે, ના વિદુર બહુ સરસ વાત કરી એમ જ કહે છે. હા, ના નથી પાડતા. આગળ વાત આવે છે, એક વ્યક્તિએ પૂજેલા વ્યક્તિને જો તમે સ્વીકાર કરશો તોય તમારો નાશ થાય. માત્ર ને માત્ર એક જ વ્યક્તિએ કર્ણને પૂજ્યો છે. કોને? દુર્યોધને. ભીષ્મ પિતાએ એને સન્માન આપ્યું નહીં, દ્રોણાચાર્યએ કર્ણને સન્માન આપ્યું નહીં, કૃપાચાર્યએ સન્માન આપ્યું. જે વખતે શસ્ત્ર પરીક્ષા ચાલતી હતી પાંડવો અને કૌરવોની, અર્જુનની બરાબરી કરી શકે એવી કોઈની તાકાત નહોતી. એણે જે વિદ્યા અદ્ભુત બતાવી, ઘડીકમાં વરસાદ, ઘડીકમાં અગ્નિ, ઘડીકમાં વાવાઝોડું, આ બધું જ્યારે અલૌકિક, કોઈ દાડો સાંભળ્યું નહોતું એવું પરાક્રમ કર્યું. અને એ વખતે કર્ણે ત્યાં પ્રવેશ કર્યો. કુંતી પુત્ર છે, મોટી ભૂલ કુંતીની. એ વખતે એને કીધું હતું, મારો દીકરો ખોવાઈ ગયો તો આ છે, તો આ મહાભારત જ નહોતું થવાનું. આ બાયો માણા જે ક્યારેક ભૂલ કરી નાખે છે ને, એમાં રામાયણ થઈ, એમાં મહાભારત થયું. એ વખતે કુંતી ગભરાઈ જાય છે અને બોલતા નથી. ત્યારે ઘા દુર્યોધન કાઢી જાય. કર્ણ આવ્યો ને એને શસ્ત્ર સંધાન કર્યું. દુર્યોધનને એમ થયું કે અર્જુનની સામે પડે એવો, આને અર્જુનને એને ત્યારે બનતું નહોતું. એટલે દ્રોણાચાર્યએ કીધું, તારો પરિચય આપ, તું રાજા ક્યાંનો છો, દીકરો કોનો છો? અહીંયા પરીક્ષા માત્ર ને માત્ર ક્ષત્રિયોની ચાલે. તું ક્ષત્રિય છો, તારા ગુરુ કોણ છે, રાજ્ય છે? કાંઈ નહોતું. એ વખતે દુર્યોધને ઊભા થઈ અંગ દેશનો રાજા બનાવ્યો અને એમ કીધું કે જેની પાસે પરાક્રમ અને તેજસ્વીતા હોય એની જાત પૂછાતી નથી. રાજા થઈ ગયો ને, હવે આ પરીક્ષામાં ભાગ લેવા માટે યોગ્ય છે. લીધો, બેને હેત થયું. એક વ્યક્તિએ પૂજો એટલે અહીંયા એમ કહે છે કે એને તમે પૂજો છો, એટલે તમારો નાશ જ થવાનો છે.
આગળ એમ કે છે, બહુ સરસ વાત આવે છે, ગ્રહસ્થ હોય અને નિરુદ્યોગી એટલે કામ ન કરે એ ગ્રહસ્થનો નાશ થાય છે.
ભલે તમે નિવૃત્ત એટલે એમ કહેવાય કે છોકરાને વહીવટ આપી દીધો હોય તોય નવરા તો રહેવું જ નહીં.
બહુ અદ્ભુત વાત છે. 60 વર્ષ ભલે થઈ ગયા હોય, 65 વર્ષ ભલે થઈ ગયા હોય, કાંઈક તો કામ કરવું. અને જો આ બધું હાવ છોડી દેહો તો તમે હાવ ખોટે ખોટા બધાને હેરાન કરશો. આપણા ગુજરાતમાં કહેવત છે, નવરો માણસ, કારણ કે કરે હું બિચારો એ. એટલે ક્યારે નવરા તો રહેવું જ નહીં. અમારા ઘણા સંતો એમ કહે છે કે બધું છોડી દો ને આમ કરો, પણ એ છોડે કાંઈ કામ નથી થતું. આ સ્વામિનારાયણ ભગવાન 49 વર્ષ ધરતી ઉપર રહ્યા, છેલ્લે સુધી સ્વામિનારાયણ ભગવાને આ સમાજનું કામ કર્યું છે. ગાંધીજી ગોળી જ્યારે વાગી ને ત્યારે તે રાજ્યના કાર્યની અંદર પ્રાર્થના કરવા જતા હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે સોંપેલું કે અમારા ચરિત્રો લખો, ને છેલ્લો ગ્રંથ ધર્માખ્યાન નામનો લખાતો હતો. સ્વામીને ક્ષય રોગ હતો. મહારાજ ધામમાં ગયા પછી એમ કહેવાય છે કે 1.25 મહિને મહારાજ એમને લઈ ગયા ત્યારે નિત્યાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીની અતિશય શરીરની શિથિલ પરિસ્થિતિ જોઈ ગોપાળન સ્વામી નિત્યાનંદ સ્વામી આવ્યા અને સ્વામીને કીધું, સ્વામી આ હવે તમે શાસ્ત્ર લખવાનું છોડી દો. ત્યારે એમ કીધું કે મહારાજે મને આજ્ઞા કરી છે કે છેલ્લા શ્વાસ સુધી તમારે અમારા ચરિત્રો લખવા, હું લખીશ. જે દિવસે નિત્યાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીના હાથમાંથી કલમ પરાણે લઈ લીધી, એ જ દિવસે સ્વામી ધામમાં જતા રહ્યા. એટલે ઘણા હાવ નિવૃત્ત એટલે કાંઈ ન કરતા હોય, મંદિરે ન જતા હોય, ઘરે ટીવી જોયા કરતા હોય, અને પછી બહાર ઓટલે બેહીને ગપ્પા મારતા હોય. એ માણસ છોકરાનું સારું ન કરી શકે, બજારનું સારું ન કરી શકે, પરિવારનું સારું ન કરી શકે, પોતાને કામ ન લાગે અને બીજાને કોઈને કામ ન લાગે. એટલે અહીંયા વિદુરજી બહુ સ્પષ્ટ વાત કીધી છે કે હે મહારાજ, ગ્રહસ્થોએ ક્યારેય નિરુદ્યોગી ન રહેવું, કાંઈક તો કામ કરવું કરવું ને કરવું. જે ગ્રહસ્થ હાવ નવરો થઈ જાય ને એ કોઈ દાડો કામ, અને સાધુ તેનો ભાઈ. આપણા ગુરુએ છેલ્લા શ્વાસ સુધી સેવા કરી, છેલ્લા શ્વાસ સુધી છોડી નહોતી. બસ હવે એટલે આ ઘણાય તો જુવાન જોજ જેવો હોય તો કે હું કરો, કાંઈ નથી કરતા. એટલે કાંઈક તો કરો, ખાઈને ખાતર કરે નોકરું, લો શું કરે, કાંઈક તો કરો. ભગવાનને હું બેહી રહેવાને હુઈ રહેવા આ દેહ આપ્યો, આળસુ જ એટલા બધા અમુક હોય ને. એટલે એમ કે છે ગ્રહસ્થોએ કોઈ દિવસ નિરુદ્યોગી ન રહેવું. ગ્રહ અને સંન્યાસી હોય એને ગ્રહસ્થો જે કાર્ય કરે એવા કામ ન કરવા. અમે સાધુ થઈને તમારું લઈને મંડી પડીએ તો કે સારું લાગે? હા, બહુ ઉપાધિ વાળું થઈ ગયું, અમુક વાત કહેવાય નહીં સભામાં, જવા દો. એટલે આ બેયને ઉપાધિ કરતા છે. અને હવે આવે છે, સમર્થ હોવા છતાં જે ક્ષમા કરે છે અને દરિદ્રી હોવા છતાં જે દાતા છે, એ બંને પુરુષો સ્વર્ગથી ઉપર પહોંચે છે. સમર્થ હોય અને તે છતાં ક્ષમા કરી દે, અને ગરીબ હોય, સાંજે 5-50 રૂપિયા માંડ રળતો હોય અને 5 રૂપિયા રોજ દાનમાં આપી દેતો હોય, એને વિદુરજી કહે કે ભગવાનના ધામ સુધી પહોંચી જાય. ન્યાયથી મેળવેલું દ્રવ્ય
ગ્રહસ્થોએ પાત્રને આપવું, અપાત્રને ન આપવું. જોવું અમીપ જે પૈસા આપીએ છીએ એ ક્યાં જાય છે અને કેવી રીતે વપરાય છે, આવું જોયા વિના ગ્રહસ્થોએ દાન ન કરવું, આવી વિદુરજીની સલાહ છે. અપાત્રને આપેલું દાન કોઈ દિવસ આપણને ફળતું નથી. અહીંયા એમ કહે છે પાત્રાનું રૂપમ દાનમ, આવું ચાણક્ય કીધું. જેવી પાત્રતા એવું દાન. ભિખારી છે એને પૈસા ઓછા આપવા, ભૂખ લાગી તો હાલ તો હોટલમાં ખવડાવી દીધું, કેળા લઈ દેવા, સફરજન લઈ દેવા, એ યોગ્ય છે. પણ 5 રૂપિયા આપી દો ને સીધી બિસ્ટલનું પડીકું લાવે, એ પૈસાનો સારો ઉપયોગ થયો કહેવાય નહીં. એટલે ગ્રહસ્થોએ બહુ ધ્યાન રાખવું કે જોવું કે આ મારા આપેલા પૈસા ક્યાં વપરાશે, કેવી રીતે વપરાશે, કોની માટે વપરાશે, બહુ ધ્યાન દઈને અને આ દાન કરવું. દેવાનંદ સ્વામીએ તો લખ્યું છે કુપાત્રને દાન જ દેવું, બીજ ખારામાં બહુ રે વિવેકી નરને એમ વિચારી જોવું. ખારા પાટની અંદર બી વાવી દે તો ઉગે કોઈ દળ ના ઉગે, બી જાય અને મહેનતે જાય, એમ ગ્રહસ્થ વિચાર કરવો. બહુ સરસ મજાની. દુર્બળ સુદામાએ આપી દીધા મુષ્ટિક તાંદુલ ચોખા, કંચન મહેલ કર્યા સુખકારી, સત્ય પુરુષની સેવા, સત્ય પુરુષ શ્રી કૃષ્ણની સેવા સુદામાએ 3 મુઠ્ઠી પૌવા આપીને કરી તો ઘરે સોનાના મેલ થઈ ગયા. કારણ કે યોગ્ય જગ્યાએ વવાણું ને, હે, યોગ્ય જગ્યાએ વવાણું. ધનની 3 સ્થિતિ હોય છે, તમે 3 રીતે ધનને વાપરતા હો છો. એક તો તમે તમારા ધંધાને વધારવા માટે ધન વાપરતા હોશો, પૈસાને લાવવા માટે. બીજું કે તમે તમારા ઉપયોગની માટે ધન બહુ વાપરતા હો. હવે ત્રીજી વાત એવી છે કે તમારે ધનને વાવતા શીખવું પડે. હું વાવતા, એ વાવવાનું કયું કામ, જે આવા સત્પાત્રોને આપીએ ને એ ધનને વાવવું કહેવાય. આ ધરતીમાં ઘઉં વાવીએ તો ઉગે, એમ પૈસા વાવીએ તો ન ઉગે ભાઈ, હે, ઉગે પણ આપણને દેખાતા નથી, ઉગે જ. સારા પુરુષને આપો તો પૈસા ઉગે. અહીંયા વાત કરે છે દ્રૌપદીએ નિજ ચીર વધેરી બાંધુ હરિના હાથે, દેવાનંદ કહે ભરી સભામાં આપ્યા દીના નાથે. લ્યો, જાહેર સભામાં હાડી ફાડી કૃષ્ણના હાથે બાંધી દીધી. એક તાતણાની એક સાડી 999 શીર કૃષ્ણે એને ભર સભામાં પૂર્યા. એ બીજા કોકને આખી હાડી આપી દીધી હોત તો એ આવેત. એટલે યોગ્ય જગ્યાએ અહીંયા વિદુરજી કહે છે આપવું. અને હવે 2 જણાને બહુ કઠોર વાત કહે, અતિ કઠણ. નિષ્કોળાન સ્વામી કહે ને કઠણ વચન કહું છું રે કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ થવાનું. એમ વિદુરજી ભયંકર કઠણ વાત કહે. વિદુરજી એમ કહે છે 2 વ્યક્તિને ગળે પથ્થરો બાંધીને દરિયાની વચ્ચે જઈને ડૂબાડી દેવા. એને 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 જેને રાખવા નહીં એને મારી જ નાખવા. કે કોણ હશે એ તમને ખબર પડે? પહેલો તો એ વ્યક્તિ કે સંપત્તિવાન હોવા છતાં દાન નથી કરતો, આવા વ્યક્તિને જલ્દી જતો રહે એમાં સુખ છે સમાજને. પૈસા પુષ્કળ હોય પણ પરમાર્થમાં વાપરે નહીં, સારી વાત નથી લગતી. હા, એટલા માટે વિદુરજીને કે નડતા નથી આવા, પણ આવાના કારણે સમાજમાં બગાડ થયા સિવાય બીજું કાંઈ થતું નથી. જેમ શરીરમાં લોહી જાડું થાય અને એટક આવવાની સંભાવના રહે એમ આ સમાજમાં પૈસો બ્લોક થાય એટલે દેશનું અર્થતંત્ર તરત ખળબળી જાય. શરીરમાં જેટલું લોહી દોડે અને શરીર સારું રહે એમ આ દેશમાં જેટલો પૈસો ફરે એટલું જ દેશનું અર્થતંત્ર ધબકતું રહે. આ રૂપિયો ધીરે ધીરે નીચે કેમ જતો જાય છે? સ્વિચ બેંક ભરાણી છે એટલે. લોભીનું ધન કોઈને કામ ન લાગે. તો વિદુરજી એમ કે છે કે આવા જો જલ્દી જાય ને તો એનો છોકરો જો સારો થાય તો કંઈક તો સમાજને ઉપયોગમાં આવે. એક બાપા મરતા હતા, આ હકીકત બની ગયેલો પ્રસંગ છે. ત્રણ ચાર છોકરા, બાપાનો જીવ હઈખેથી જાય નહીં, એટલા પૈસા ભેગા કરેલા, કોઈ દાડો નહીં હરખું ખાધેલું નહીં ખવરાવેલું, તો દાન તો ક્યાંથી કર્યું હોય? છોકરાએ કીધું, બાપા આટલા બધા દુઃખી થાવ છો. બાપાને છેલ્લે છેલ્લે ભાન થયું પણ સમય નહોતો. બાપા કે, દીકરા અમે ક્યારેય સારું કામ નથી કર્યું, તો બોલો ને અમે શું કરીએ? મારી પાછળ એક ભાગવત સપ્તાહ કરજો. પણ બાપા, કોઈ દાડ સારા કપડાં આપણે પહેર્યા નથી તો ભાગવત સપ્તાહ કેમ, કાંઈ એમના ઊભા ઊભા થાય કે પૈસા જોઈને? ત્યારે બાપા બોલ્યા, દીકરા બહુ જાજા પૈસા છે કે ક્યાં છે? ત્યારે બેંકોનો સમય નહીં હોય, એણે કીધું કે મેં ફલાણી જગ્યાએ પૈસા દાટ્યા. એ વખતે 1000ની નોટ ચાલતી હતી, 1000-1000ની નોટની થપીઓ માળે દાટેલી. હા, ઘણા આજના લોકોને બેંક ઉપર ભરોસા નથી હોતા એટલે દાટતા હોય છે. એ કાઢીને હારામ હારી ભાગવત કથા કરાવો ને તો મારી ગત થાય. ઓલા છોકરા કહે, બાપા એ પૈસા નીકળશે એટલે ભાગવત કથા કરાવશો, જાઓ ગત કરો, જલ્દી મરો. હા, બાપા મર્યા તો ખરા, 12મું-13મું બધું પતાવ્યું, છોકરાઓને એમ તો આયોજન કરીએ, તે પણ આયોજન કરતાં પહેલાં નોટું જ કાઢો. કોઈ દિન કાઢ્યું, નીકળી નોટું નીકળી, થપ્પાને થપ્પા નીકળ્યા નોટુના, પણ તમામ નોટુને ઉદ્ધયે નંબરો બધું ખાઈ ગયેલી. આવી નોટ હાલે? લો, વિદુરજી એમ કહે છે કે પૈસા હોય અને દાન ન કરે એ માણસને પથ્થર ગળે બાંધીને દરિયામાં ડૂબાડી દેવો. અને બીજો વ્યક્તિ એ કે જે ગરીબ હોય, ગરીબ હોય અને ભાત ભાતનો શોખ કરે એને મેં નાખો. હા, ઠેકાણું ન હોય, સાંજે દૂધ લાવવાનું ઠેકાણું ન હોય ને હારામ અપલું ડેટ કપડાં જોઈ, સારું સારું ખાવા જોઈએ, તો બિચારા છોકરાને છોકરાને માને હું સમજવું? એટલે ગરીબ હોય અને ફેલ ફતુરને ઉડાવ હોય એ માણસને પણ વિદુરજી એમ કહે છે કે ડૂબાડી દેવો. આગળ વાત આવે છે, ત્રણ જણને પૈસાની છૂટ ન આપી. કેટલા જણને? ત્રણ વ્યક્તિને વિદુરજી એમ કહે છે કે પૈસાની છૂટ કોઈ દાડો આપવી નહીં. એ ત્રણમાં પહેલું નામ આવે છે, તમારા ઘરમાં કામ કરતા જે નોકર હોય એને પૈસાની છૂટ આપવી નહીં. એને ન કહેવું જો આ તેજુરી આ ચાવી, જેટલા જોતા હોય એટલા શેઠાણીને તારે શાકભાજી લઈ આવી દેવું, જે જોતું હોય લઈ, છૂટ જ ન આપવી. ભલે ને 100 વર્ષ 50 વર્ષનો આપણો જૂનો વફાદાર નોકર હોય, હા, એ ગમે ત્યારે ગમે તે કરે, એની આગળ રોજે રોજ હિસાબ માગવો. તમે મોટા કરોડપતિ અબજપતિ છો, 5 રૂપિયાની કાંઈ કિંમત નથી, 500 રૂપિયાની નોટ કાઢી નોકરને કીધું જા બજારમાંથી વસ્તુ લઈ આવે, એ લઈને આવે એટલે તરત હિસાબ પૂછો, ભાઈ કેટલાનું આવ્યું, કેટલા પાછા આવ્યા? અને જો 2 કે 5 રૂપિયા આવ્યા હોય 1.5 રૂપિયો, એને કે શેઠ 1.5 રૂપિયો આવ્યો છે, તો એમ ન કેવું તું રાખ લાય. સમજવા જેવી વાત છે. આ વિદુરજી શા માટે આ વાત કરી છે? આનું પરિણામ બહુ ભયંકર આવતું હોય છે, એ લઈ લેવા અને પછી તમારે આપવા હોય તો સાંજે કે બીજે દાડે
પાંચ રૂપિયા વાપરવા પાક લ્યા.
પણ એક વખત તમે એમ કહો કે ભાઈ કેટલા વેધ્યા, પાંચ રૂપિયા સારું રાખી જા, તો બીજી વખત દુકાને જાહે કરકચર કરીને લાવશે, સારી વસ્તુને બદલે મોળી લાવશે, અને દસ રૂપિયા વધશે તો સીધા ખીચામાં મૂકશે. એને ખબર છે શેઠ તો માગતા નથી, આપણા જ છે ને. આમ નામ કરતાં કરતાં દસ, પછી વીસ, પછી ત્રીસ, અને આમ નામ કરતાં કરતાં જય સ્વામી. એટલે ગમે ત્યારે માળા કબાટ ખોલીને લઈ જાય. એટલે એક તો નોકરને પૈસાની છૂટ આપવી નહીં. હવે બે નામ બહુ વિચિત્ર છે, પણ કહેવા તો પડશે. એક પોતાના દીકરાને પણ પૈસાની છૂટ આપવી નહીં પોતાની હયાતીમાં. પોતાના છોકરાને જો પૈસાની છૂટ આપી દો તો ક્યારેક ન થવાની બધી થઈ જાય, શેર બજારમાં હારી જાય. એટલે બાપા એ પછી જય સ્વામી, આપણા સત્સંગમાં ઘણાઈને એવું બન્યું છે, ઘર આપી દેવા પડે છે ને બહાર જતું રહેવું પડે, છોકરાની માથે ધ્યાન ન રાખે ને, અને જુવાનનાને શું હોય ખબર છે, પગમાં પૈડા હોય, એની તીવ્રતાથી દોડતા હોય. પણ વૃદ્ધ લોકોના અનુભવને જોઈને છોકરાએ ચાલવાનું હોય, પણ જુવાનીમાં આ અક્કલ હોતી નથી. એટલે છોકરાને તમે 500 ને બદલે 1000 રૂપિયા વાપરવા લો એની ના નથી, પણ એ 1000 રૂપિયાને પાયે પાયનો હાંજે હિસાબ લેવો એ બાપની ફરજ છે. 500000 ને બદલે 1000000 રૂપિયાને ધંધો કરવા આપો, પણ મહિને હિસાબ લાવતો જોઈ, કેટલા કમાણો, કેટલા ખોયા. જો આ વાત તમે નહીં કરો તો તમારે પછેડી ઉઢીને રોવાનો વારો આવશે. આ હજારો વર્ષ પહેલાં કહેવાયેલી વાત આજે પણ એટલી ને એટલી આપણને કામ લાગે, છૂટ ન દઈ દેવી. આમાં હરિકેશ્વર સ્વામીએ અમદાવાદની એક બહુ સરસ વાત કરી છે. એક બાપા, બહુ જૂનો જમાનો, નિવૃત્ત થયા, છોકરાને વ્યવહાર હોંપ્યો, 40000 રૂપિયા એ વખતે એને બેંક બેલેન્સ હતું. બાપાને એમ થયું મારે ભાગવત કથા કરાવી. છોકરાને કીધું બેટા આપણે ભાગવત કથા કરવી, સારું બાપુજી. વા છોકરામાં પાત્ર ને કુપાત્ર બેની વાત છે. હો પાત્ર હોય તો વાંધો નહીં, પણ કુપાત્ર ક્યારેક હોય તો. ચાલો છોકરો કે સારું બાપુજી. એને બેંકના કાગળિયા આપી દીધા, અધિકાર આપી દીધો, સાઈન કરી દીધી, આ 40000 રૂપિયા છે. સ્વામીને હારે વાત કરી નાખી, વક્તા નક્કી થઈ ગયા, સ્થળ નક્કી થઈ ગયું, માયક નક્કી થઈ ગયું, પત્રિકા છપાઈ ગઈ. બાપા કાયમ છોકરાને કીધા કરે બેટા સ્વામીને જે જોતું હોય, જેટલા પૈસા જોતા હોય એટલા તારે આપવાના. બાપા હાલી ઓછા એકે, એટલે ઓલો છોકરો કે બાપુજી તમે ચિંતા ન કરો, કથા ધામધૂમથી થઈ જાહે, તમે રાજી થઈ જાઓ, હું રોજ સ્વામી હારે બેસવા જાઉં છું. આ બધી વાત પાકી થઈ ગઈ. જે દાડે કથા કરવાની શરૂઆત કરવાની હતી તે દિવસે સાંજે, આગલે દિવસે સાંજે આ છોકરો 40000 જુગારમાં હારી ગયો. એક રૂપિયો ન રહ્યો, હારીને ભાગી ગયો. સવારમાં બાપા આવ્યા મંદિરે, વક્તા બેસી ગયેલા વ્યાસપીઠ ઉપર, બ્રાહ્મણ આવી ગયેલા પૂજા કરવા, પણ બાપા એ સભાની અંદર પોકે ને પોકે રડે. સંતોએ પૂછ્યું સ્વામી બાપા શું થયું, તો કે સ્વામી આવું થયું ને ખિસ્સામાં 25 રૂપિયા છે. સ્વામી કે બાપા તમારે કથા જ કરવી છે ને, જાઓ 25 રૂપિયામાં આપણે કથા કરશું, તમારો સંકલ્પ પૂરો થાય. એના ભાઈના છોકરાને એને રસોઈ વસોઈ આપીને કથા પૂરી કરાવી, પણ અધિકાર આપ્યો ત્યારે આવું થયું. એટલે પૂર્ણ અધિકાર પૈસામાં ક્યારેય નોકરને ન આપવો અને છોકરાને ન આપવો, હાવ ન આપી દેવું, ધ્યાન રાખવું. ત્રીજું નામ એનું છે બહુ મોટો ચોટ લાગે એમ છે આરો. એક તો ઘરવાળીને છૂટ ન આપી દેવી,
કે જા તારી આ તિજોરી ના ચાવી તારે જેમ કરવું એમ કે વાળી નહીં રહેવા દે માથે. કે એમાંય પાત્ર ને કુપાત્ર જોવું, પાત્ર હોય તો વાંધો નહીં, પણ જો ફેલ ફતુર વાળી હશે તો હાંજ પડે બે હાડી રોજ નવી લઈ આવશે. હા, બાયુ માણસ ફેશન તો બહુ જઈ બાજ બાજનું, અત્યારે તો ઓલો પાર્લર નીકળ્યા છે રોજ એમાં ગોઠવાઈ જાય. કેમ પૈસા જતા રહે એની કાંઈ ખબર પડે? દરરોજ કાઠવાડીએ કમીને પુત્ર અને પત્નીની પાસે અને નોકરની પાસે તમારે હિસાબ માગી લેવો, જો કાયમ સુખી રહેવું હોય તો. પણ આજ દિવસ સુધી ન માગ્યો હોય તો કાલથી શરૂઆત કરતા નહીં, નકર મારી કથામાં આવતા બંધી જાય. તો પછી હવે પૂરું કરી દેવું, પણ જે જુવાનના હોય હજી આ બધું બાકી હોય એને આ ખાસ ધ્યાન રાખવું. સમજાય છે ને? કેવી તમને વાતું ગમે છે આ બધી? સાચું બોલો, બહુ સરસ છે હો. પણ અને એમ કહે છે કે જેને પોતાનું હિત ઈચ્છવું એને પરદ્રવ્યનું હરણ, પરસ્ત્રીની છેડતી અને પોતાનું જે હિત ઈચ્છતો હોય એનો ત્યાગ ક્યારેય ન કરવો. આજીવન સુખી રહેવા માગતા હોય એના ત્રણ વસ્તુનું ધ્યાન રાખવું. પારકાના દ્રવ્ય ઉપર લાલચ ન રાખવી, પરસ્ત્રી હોય એની છેડતી ન કરવી, અને આપણું જે હિત ઈચ્છતો હોય, આપણને ટાણે ટાણે ટોકતો હોય કે ભાઈ આ ન કરાય આપણાથી, આવો જે માણસ હોય એનો કોઈ દિવસ ત્યાગ કરવો નહીં. કારણ કે ટોકે એ આપણને ગમતું હોતું નથી, પણ એટલું યાદ રાખજો, વખાણ કરનારાને હારે રાખો એ તમારું અહિત કરશે, પણ ટોકનારાને જો હારે રાખશો ને તો એ તમારું હિત જ કરશે. તુલસીદાસજી કહેતા, નિંદક નિયરે રાખીએ આંગન કુટી છવાય. નિંદા કરનારો હોય ને આપણો વિરોધી થોડો, એને હારે જ રાખો, કારણ કે એ આપણને ખોટે રસ્તે જતા અટકાવશે. બહુ સરસ મજાની વાત કરે છે. હવે આવે છે વિદુરજી એમ કહે છે, ત્રણ નરકના દ્વાર છે, કામ ક્રોધ અને લોભ, માટે આ ત્રણથી માણસે બચવું. પછી બીજી વાત બહુ સરસ મજાને વિદુરજી કહે છે, આપણને બધાને કામ લાગે, ભક્તમ ચ ભજમાનમ ચ તવાસ્મી ઇતિ વાતિનમ ત્રિનેતાંશ ચરણમ પ્રાપ્તિ અન્વિષેપી ન સંત્યજે. જે પોતાનો ભક્ત છે, પોતાનો ભક્ત એટલે આપણને બહુ માને છે, બહુ માને છે, એનો કોઈ દિવસ કોઈ કાળે ગમે એવી વિપત્તિ આવે તો ત્યાગ કરવો નહીં, અને પોતાની સેવા કાયમ કરે છે એનો ત્યાગ ન કરવો. અહીંયા વિદુરજી બહુ સરસ વાત લખી છે કે પાંચ વીસ પંદર વીસ વર્ષ સુધી જે બળદે તમારી ખેતી કરી હોય અને પછી ખેતી ન કરી શકે એવો હોય એવા બળદનો પણ ખેડૂતે ત્યાગ કરવો મહાપાપ છે, મહાપાપ. પંદર વર્ષ સુધી આપણને દૂધ પાયું હોય જે ગાય અને પછી વહુકી જાય, વ્યાય નહીં, અને એને આપણે છોડી દઈએ તો આપણાથી મોટા કૃતજ્ઞ કોણ? ઈશ્વર કોઈ દિવસ આવા વ્યક્તિને માફ નથી કરતા, એટલું યાદ રાખ. કોઈ દાડો માફ ન કરે. એટલે તને બીજાના ઉપયોગ માટે બનાવ્યો છે, તું લોકોનો ઉપયોગ કરીને આ શેરડી સૂચન જેમ છોતા ફેંકી દે એમ તો આ માણસોને ફેંકી દેશું. આજીવન જેને તારી આજ્ઞા ઉઠાવી છે, આજીવન જેને તારી સેવા કરી છે એને આ રીતે ફેંકી દે. બળદને આપણે જોતરે જોતીએ ને, આમ કરીને બાપો બેસી જા તો બેસી જાય, ઊભો થા તો ઊભો થાય, એમ ધર કહેતા ધર લઈ લે, હે વળ તો વળી જાય, એ આજ્ઞા જ ઉઠાવે છે ને કાંઈ, એને માણસ છોડી દે.
મૂંગા પ્રાણીને. એને વિદુરજી કે કોઈ દાડો કોઈ ભગવાન માફ નથી કરતા એવું કહે. પછી બીજો પોતાનો સેવક હોય, નોકર, 25 વર્ષ સુધી, 30 વર્ષ સુધી, 35 વર્ષ સુધી આપણી સેવા કરી હોય અને વૃદ્ધ થઈ જાય, એને છોડી ન દેવો. હા, ભલે વૃદ્ધ થઈ જાય, કામ ન કરી શકે, પણ એનું પાલન તો કરવું. જો પાલન ન કરી શકાય તો, મને એક પ્રસંગ યાદ આવે છે અમેરિકાનો. એક માણસ છે આજીવન, એના જ્યોર્જ બુશ એવું કંઈ નામ હતું, એની સેવા કરી આજીવન, છેલ્લી અવસ્થામાં બીમાર પડ્યો. પણ આ જ્યોર્જ હતા એ મહાન હતા, નૈતિક હતા. એને ખબર પડી મારો ફલાણો નોકર છે એ બીમાર છે, ઊભો નથી થઈ શકતો, રાષ્ટ્રપતિ હોવા છતાં એની ખબર જોવા ગયા રાષ્ટ્રપતિઓ. એને એ ઝૂંપડામાં ખાટલે બેઠા, હાથ ફેરવીને કીધું કે ભાઈ કેમ છે? તો કે સાહેબ બસ હવે વિદાય. ત્યારે એ સાહેબ પૂછે છે કે આટલા વર્ષની જિંદગી પછી તું મારી પાસે કંઈક માગ. તે બહુ મારી સેવા કરી, મારી બહુ આજ્ઞા માગ્યું કે સાહેબ આપશો? આપીશ, તું માગી આપીશ. પણ સાહેબ નહીં આપી શકો હો તમે. તો કે ના આપીશ, તું માગી ને. તો કે સાહેબ મને એમ લાગે છે કે હવે હું એકાદ બે મિનિટમાં મરી જઈશ, મારાથી સારું કામ કરવાનું, ઈશ્વરની પ્રાર્થના કરવાનું ભૂલાઈ ગયું છે. આજ દિવસ સુધી તમારી સેવા કરી, તમારી પ્રાર્થના કરી, જે કરવાની હતી એની ભૂલી ગયો. એક દિવસ મને જિંદગીનો વધારી દો. હું કીધું 24 કલાક મને વધારી દો. સાહેબ તોલો ખંજોળવા માંડ્યા કે ભાઈ તું કે તો પૈસા આપું, તું કે કરું, બાકી તારી તૂટતી જિંદગીને હાંધવાની તાકાત મારામાં નથી. ત્યારે પેલાની આંખમાં આહુડ આવી ગયા. એણે એટલું કીધું સાહેબ દુઃખ નહીં લગાડતા, મારે તમને એક વાત કહેવી છે. જેટલી આજ્ઞા તમારી પાળી અને જેટલી વફાદારીથી સેવા તમારી કરીને, આટલી જ વફાદારીથી સેવા જો મેં ઉપરવાળાની કરી હોત ને તો મને 5 દિવસ વધારી દેત. ભૂલ ખાઈ ગયો, હું ભૂલ ખાઈ ગયો, પણ હવે હું સમર્થનો હાથ પકડો. આવા લોકોનો ક્યારેય ત્યાગ ન કરો. અને જે એમ બોલતો હોય કે હું તમારો છું, મને શરણે રાખો. આવાનો ત્યાગ હે રાજા ક્યારેય કરવો નહીં. આ પાંડવો છે ને એ કાયમ તમારા શરણે છે અને એમ કહે છે હે બાપા અમે તમારા છીએ અને તમારી એક એક આજ્ઞાને ઉલ્લંઘન કરતા નથી, એક એક આજ્ઞાનું પાલન કરે છે. એનો તમે આ રીતે ત્યાગ કરી દો છો તો તમારું ક્યારેય સારું થશે નહીં. એક એક વાત સોના જેવી છે. હવે આગળની વાત આપણે આવતીકાલે જોઈશું. વિદુર નીતિ એટલે ગજબનું શાસ્ત્ર છે, આપણા જીવનની અંદર કાયમ ઉપયોગ